એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગુજરાતી ઓડિયો બુક્સ.
એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત ગુજરાતી નિબંધ સંપદામાં રજૂ કરીએ છીએ જય રાય વૈદ્ય લિખિત મારી જમીન. ઓડિયો પઠન પ્રિયંકા જોશી. હિન્દ જેવા સુરસાળ દેશની પડતી કોઈ કાળે સંભવે નહીં, પણ તેને આપણે આણી છે. તેનું મોટું કારણ જમીન પૃથ્વી માતા સાથે આપણે અસહકાર કર્યો છે એ જ લાગે છે. આ પાપ મોટે ભાગે આપણું એટલે ઉજળિયાત વર્ગનું છે, અને એને માટે માતાએ શિક્ષા પણ સરસ ફરમાવી છે. તે શિક્ષા તે દેશોદ્ધાર કાજે ભાષણો કર્યા કરવા, લેખો લખવા ને છાપા છાપવા, પરદેશીઓને પાયે પડી પડીને કે પડકારીને સુધારા ભીખવા ઇત્યાદિ. આ સોનાની બેડીઓનો ચળકાટ અને ઝણકાર આપણને એટલો વાલો છે કે તેમાંથી છૂટવાનો વિચાર સરખો આપણને ન આવે. પણ મારે તો એ બેડીઓ તુરંત તોડી નાખવી, વહેલામાં વહેલી તકે ધરતી માતનું શરણું ફરી શોધવું, અને ઉન્નતિનો જે માર્ગ મોટા મોટા નેતાઓને પણ હજી સૂઝ્યો જણાતો નથી તેને અમલમાં મૂકીને દેશ પર અપાર ઉપકાર ચડાવવો, નેતાઓને શર્મિંદા કરી મૂકવા, અને મારે પોતાને અમરત્વના પંથે પડવાનો લાગ સાધવો, આવો નિશ્ચય મેં એક સુંદર સવારે કર્યો. પણ આ ઉત્સાહના તાણમાં જમીન સાથે પુનઃ સહકાર એટલે શું એ કહેવાનું તો રહી જ ગયું. જ્યારે આજના નગરોની માયાવી સંસ્કૃતિ આર્યવર્તમાં પ્રસરી નહોતી ત્યારે એક જુદી જ સંસ્કૃતિ અહીં ખીલતી હતી. એ વેળા ત્રણેય વર્ણો દેવી વસુંધરાને હર કોઈ રૂપે રાત અને દહાડો સારું જીવન સેવી શકતા. બ્રાહ્મણ હોય તે સ્નાન સંધ્યા અને વેદ અધ્યયન કે ઉપદેશ માટેના પર્યટનમાં ધરતી અને કુદરતનો અખંડ સહચારી રહેતો, ક્ષત્રિય યુદ્ધ કે મૃગિયા દ્વારા એવા જ અનુભવો લેતો, વૈશ્ય તો ખેડૂત અથવા સાહસિક વણઝારા તરીકે પૃથ્વી અને પૃથ્વીના વિવિધ પ્રદેશોને ઘડીભર પણ ભૂલવાના નહોતા. એ પ્રજા પોતાની ધરિત્રીને ઉવેખવાની હિંમત કે જડતા કેળવી શકી નહોતી, એટલે ધરિત્રી પણ એને બળવાન, સ્વતંત્ર અને સંતોષી રાખતી. જમીન સાથેનો જે સહકાર એ કાળે સાધી શકાતો તેનો હજારમો ભાગ પણ આપણે નસીબે હોય તો કેવું સારું. તો પછી એ લોકોની જેમ જ પૃથ્વીની દ્રઢતા, વૈશાલ્ય અને રસમયતા, તેની પોષક પ્રફુલ્લતા અને અમોઘ શક્તિ એ સર્વ પણ આપણા થાય. બાગ કે ખેતરમાં મહેનત કરવાની ટેવ પડે તો આપણે નિરોગી થઈએ. આપણે ગાય બળદ વસાવીએ તો ઘેર દૂજણા થાય અને બજારું દૂધ ઘીના ઝેરથી બચીએ. આપણા શાક, અનાજ અને ખડના વેચાણમાંથી પૈસા પ્રાપ્તિ પણ સારી થાય, અને સાચા ખેતીકાર તરીકે શહેર બહાર કે અધ જંગલમાં કાયમનો વાસો કરવાનો હોય તો ખુલ્લી હવાના જેટલા ફાયદા વૈદ્યકશાસ્ત્રમાં વર્ણવ્યા છે તેટલા મેળવવા ઉપરાંત ચોર લૂંટારા સામે ઝઝૂમવાની કદીક જરૂર પડે ત્યારે નીડરતા, શૌર્ય, સમય સૂચકતા વગેરે ગુણોના પણ કેવડા મોટા ભંડાર આપણે બની શકીએ. આ સર્વતોભદ્ર વિચારથી પ્રેરાઈ મારા શરીર, તિજોરી, કુટુંબ, મન અને આત્માની એક સામટી ઉન્નતિ સાધવાની ઈચ્છાથી મેં જમીન ભલે હમણાં થોડી પણ ખરીદવાનો નિર્ધાર કર્યો. એ ખરીદી માટેના પૈસા, કાયદા કાનૂન, ખતપત્તર એવી બધી સ્થૂળ ચીજોની ચિંતા હાલને હાલ કરવી ઠીક લાગતી નથી. વધારે સૂક્ષ્મ વાતો જેવી કે એ જમીન તરફ મારે કેવા ભાવથી વર્તવું, કઈ ભાવનાથી તેને સાચવવી પહેલી વિચારવી જોઈએ. જમીનના માલિક થવાનું તો ઘણાને સૂજે છે, કેટલાકને તો એ વાતનો છંદ જ લાગેલો જોઈએ છીએ. મારી ઓળખાણના એક પૈસાદાર ગૃહસ્થ તદ્દન બિનવારસ મરવાના છે, છતાં આજકાલ એમની જમીન ભૂખ એટલી બધી ઉઘડી ગઈ છે કે તેઓ એક પછી બીજું ને ત્યાર પછી ત્રીજું એમ ઘરો અને જમીનો ખરીદ્યે જ જાય છે. આ છંદ નહીં તો બીજું શું? પણ હું તો સંયમપૂર્વક કામ કરીશ, જમીનના માલિક કરતાં મિત્ર વધુ રહીશ. બનશે તો અત્યારે પહેલાં જ મિત્રરૂપે રહેલી જમીનને મારી કરીશ. મારા કાતરિયાની લગોલગ આ મારા કાતરિયાની લગોલગ જ ઉત્તર તરફ બે ત્રણ પડતર જેવા ટુકડા છે, એમાંથી એકાદ લીધો હોય તો પણ શું ખોટું? ને જૂના સ્મરણો તાજા રાખશે ને નવાને ખીલવશે. પાસે જ ઉત્તરથી દક્ષિણમાં સાબરમતી વહે છે, એનો અમોલો સહચાર પણ મારે તજવો નહીં પડે જો આ જમીનમાંથી હું ખરીદી કરીશ. એ વિશાળ અને ગંભીર પ્રેરણાદાયીની સરિતા, પણ સાબરમતી સ્ત્રોત રચવાનો આ અવસર નથી. ત્યારે મેં એ જમીન ખરીદી, અથવા ધારો કે ખરીદી, તેની તરફ કેવી ભાવના દ્રષ્ટિ કેળવવી એ પણ નક્કી થયું. એ જ દ્રષ્ટિએ તેના સૌથી મોટા ઉપયોગ શા? પણ ના, ઉપયોગ પહેલાં પણ શોખની નજરે જોઈ લેવું ઘટે. ઉપયોગવાદી તો કોણ થાય? સ્થૂળ પ્રેમી હોય તે થાય. નદીના બરાબર તીર પર જ ખેતર થશે. મોટે મળસ્કે ઉઠીને તેમાં લટાર મારવાની કેવી લહેર આવશે! ત્યાં રોજ સવારે ઉનાળા ને ચડતા શિયાળામાં પૂર્વાકાશના ખાસ કરીને કોમળ પ્રતિપળ પલટાતા રંગોની મોજ આગળ શું સામ્રાજ્યોના ભવ પણ તુચ્છ નહીં નીવડે? પછી એ જમીનની વચ્ચોવચ્ચ બાંધેલ નાનકડા ઘાટીલા બંગલાના આગળના ભાગમાં આવીને બાગમાં થોડું ખોદવાનું, ઓહ એનો આનંદ! આ મારો ઉદ્ગાર તમને વધુ પડતો લાગે છે? લાગે જ ને, તમે એ મજા કદી ભોગવી નથી. એમ તો મેં પણ નથી ભોગવી, પણ પોચી પોચી માટીમાં મજૂરની જેમ આખો દાડો નહીં, સવારના થોડાક કલાક કોદાળી હુલાવવાથી અને માટી ઉખડતી જાય તેમ તેમ તેને બે હાથે ખાડામાંથી ઉશેટી લેવાથી જે તાજગી તન અને તેમજ મનમાં આવ્યા વિના રહેતી નથી. લોહી ઝડપબંધ ફરવા લાગે તેનો આહલાદક ઉલ્લાસ રગે રગમાં પ્રગટ થયા વિના રહેતો નથી. તેના એવા તો સરસ સરસ વર્ણનો મેં વાંચ્યા છે, કાગળ પરથી નયનો દ્વારા પીધા છે, કે એ વાત સાંભળતા જ મારું હૈયું હરખથી ભરાય છે. અને તેમાંય હવે જ્યારે એ અનુભવ કલ્પનાના પ્રદેશમાંથી મારા નિત્ય જીવનમાં અવતરવાનો છે, જ્યારે એ દૈવી ઘડી બહુ દૂર નથી, ત્યારે તો હું ઘેલછાની હદે પહોંચીને આનંદના ઉદ્ગાર કાઢું એમાં નવાઈશી? પછી ફૂલના રોપને પાણી પાવાનું, બંગલાના પગથિયા સામે જ તેના થોડાક નાના નાના ક્યારા એક લંબચોરસ વિભાગમાં રચાયા હશે. મોગરો ને ગુલાબ ને સામ સામેની કમાનો પર જુઈ અને ગુલબંકાવલીની વેલો. બસ શરૂઆતમાં આટલું ઘણું. અતિ ઘણા ફૂલો વસાવવા એ તો આપણી સુગંધ શક્તિને જડ માની લેવા બરાબર છે. જેનામાં એ શક્તિ ન ખીલી હોય કે મૂર્છા પામી ગઈ હોય, તે જ સામટા ફૂલ વચ્ચે બેસીને તેના મગમગાટથી મગજને તર કરવાના ફાફા માર્યા કરે. સાચા રસિકને માટે તો ઉપર કહી તેટલી સામગ્રી પૂરતી છે. જમીનના એક ભાગમાં શાકના પણ થોડા વેલા ઉછેરવા પડશે. ઘણા ખરા શાકના વેલા જ હોય છે, ખરું ને? કે કોઈના રોપ પણ ખરા? સંભારીએ. વાલોળ, ચીબડું, કોહળું એટલાના તો વેલા જ હોય છે. વાલોળ વિશે તો પ્રત્યક્ષ પ્રમાણ ટાંકી શકું તેમ છું. અમે આ ગામની પાડોશે મણિનગરમાં રહેતા ત્યારે વાડીઓમાં ભટકી ભટકી શાક લાવવાનું મારા માથે હતું. ત્યાં મારા દેખતા જ પેલો દુખિયારો, પણ ઉદ્યોગી પટેલ અને તેની પટલાણી વેલા પરથી શાક તોડી આવતા એમ સાંભળે છે. ચીબડાના વેલા હોય એવું સાંભળ્યું છે, એટલું જ. અને કોહળું, તેની તો એક દ્રષ્ટાંત કથા જ છે, એ કેમ ભૂલી ગયા? એક બાવો નાળિયેરી નીચે બેઠો હતો. પાસે જ વેલાઓ પર મોટા બધા કોળા પાક્યા હતા. નાળિયેરીની અસાધારણ ઊંચાઈ અને તેનું સાધારણ નાનું ફળ અને બીજી બાજુ જમીને ઘસડાતા વેલા પર અસાધારણ મોટાઈવાળા કોહળા. આ વિરોધ બાવાજીથી ન ખમાયો. એમની કલાદૃષ્ટિ કંપી ઉઠી. અરે પ્રભુ, તું પણ કેવો! આવા ઊંચા ઝાડને આટલું કમથું ફળ આપ્યું છે અને આ નીચા નીચા વેલાના ભાગ્યમાં અવળા જબ્બર કોળા! ત્યાં તો ધબ દઈને ઉપરથી એક નાળિયેર એમના માથાના જમણા ઢાળ સાથે અથડાયું. થોડું વાગ્યું પણ ખરું, પણ એની જગ્યાએ એકાદું કોહળું હોત તો પોતાના શા હાલ થાત એ વિચારે બાવો ઈશ્વરના અગાધ ડાહપણ પર આફરીન થયો. અને નાળિયેરી પર કોહળા ન ઉગાડવા ખાતર તેનો નમ્ર ભાવે પાડ માન્યો. વારું, ત્યારે શાક પણ હાલ તો આટલા બસ છે, ને ફૂલનું પણ પતી ગયું, ને આ બેની સંભાળમાં જ સવારનો મોટો ભાગ તો જશે, પણ જમવાને હજી થોડી વાર હશે. ત્યાં લગી શું કરવું? મારી જમીન પરના એ ભાગમાંથી દક્ષિણે આંબાની નાની સરખી ઘટા છે. ત્યાં એક આંબા ડાળે મજબૂત નવા નક્કોર દોરડાનો હિંચકો બાંધ્યો છે. શો મજાનો હિંચકો! તેને સંભાળતા મને જે ઉમળકો આવે છે તેમ થોડી અફસોસની લાગણી પણ થાય છે. એમ નહીં કે એ કોઈ ગમખ્વાર બનાવનું સાધન થવાની બીક લાગે છે, એની પર કોઈ હોંસે હોંસે હિંચકવા માંડે, ઘણું હિંચકે, ખૂબ હિંચકે, ને પછી એના આનંદના કેફમાં સમતોલપણું ખોઈને જમીન પર ધમ્મ દઈને પટકાય તો? આવા ખ્યાલો મને સતાવતા નથી, પણ એક જણનો કઢંગો શોખ યાદ આવીને અફસોસ કરાવે છે. અમારાથી બે ત્રણ ઘર દૂર એક શેઠિયો રહે છે. એના કમ્પાઉન્ડમાં ઝાડે હિંચકો બાંધવાને બદલે ખાસ્સી બેરા લાકડાની ઘોડી અને મોબ કરાવીને તેમાં એક મામૂલી ઝૂલો લટકાવ્યો છે. કેવું બેહુદું! એનું નામ જ જમીન સાથે અસહકાર અને કુદરતની દુશ્મની, નહીં તો દેવની દીધેલી ખુલ્લી ચોખ્ખી હવામાં જે હિંચકો બંધાય એને તે વળી કોઈ દાડો લાકડાના ચોકઠા વચ્ચે પૂરવાનો હોય? આ સવાલ તમને ગેરવ્યાજબી લાગતો હોય તો વિચારી જુઓ કે બાગમાંના શિષ્ટ હિંચકાઓ ઝાડ પર જ બંધાયા છે કે નહીં. કાશીરાજ શેવતીને ઝૂલાવે છે તે આવા હિંચકા પર જ. અને એવો જ પ્રસંગ ટોમસ હાર્ડીની સર્ટિટ કે એવી જ કોઈ નામવાળી નવલિકામાં છે. ત્યાં પણ લખનારે લાકડાના બનાવટી ટેકા તો નથી જ ઊભા કરાવ્યા, અને ન જ કરાવે. થોડી ઘણીએ જીવન જોગવી જાણવાની શક્તિવાળો લખનાર હોય તો તે સમજે કે બાગમાંના હિંચકા પર આપણે ધીરે 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 આપણા અણમોલ ગૌરવની કાંકરીએ ખરે નહીં એવી રીતે હિંચકવાનું હોતું નથી. ત્યાં તો ગૌરવ, ભાર ને વક્કર બધાને વગર શોકે વગર સંકોચે તિલાંજલિ આપવાની હોય છે. બાગમાં હિંચકવું એટલે અનંતતા સાથે તાળી ઝીલવી. એ ખેલમાં ખોટા ગૌરવ આડે આવે તે કેમ ચાલે? હિંચકો પૂરબહારમાં હિલ્લોળા લે ત્યારે એક છેડે જાણે તમે અંતરિક્ષમાં વિહરો અને બીજે છેડે બસ એકલી પૃથ્વીને પૃથ્વી જ દેખો, અને એ બંને પડે તમારો જીવ ક્ષણવાર સ્થળકાળની હસ્તીને નિસ્તીમાં પલટી નાખતો જાણે કેવળ અનિર્વાચ્ય પરમાનંદનું, પણ જે વાચ્ય નથી તેનું વર્ણન શાને? વાત એ છે કે બાગમાંના હિંચકાની પૂરેપૂરી ને ખરી લેજત તેની કુદરતી સામગ્રી અને કુદરતી વાતાવરણ સિવાય નથી આવતી. તેથી જેને જેને પોતાની અકલમંદી, આબરૂ અને રસવૃત્તિ માટે દરકાર હોય તેને ઝાડ અને દોરડા સિવાયની ચીજોનો ઉપયોગ ન કરવો, પણ મારી જેમ સવારની મહેનતનો થાક ઉતારવા, ભૂખને તીવ્ર કરવા, જમ્યા પહેલાં કેટલીક મિનિટ એકાંત ઘટામાંના અનુપન સ્વર્ગીય હિંચકા પર વિતાવવી. જમીન સાથે સહકાર કરવા સંબંધી આટલો બોધપાઠ તેમજ કાલ્પનિક પદાર્થ પાઠ હાલને કાજ બસ નથી? કલ્પના આ ભવમાં કદી વાસ્તવ બનશે તો તેના અનુભવોને જોરે તમને એ વિષયનું એક આખું શાસ્ત્ર રચી આપતા હું જેવા સિદ્ધહસ્ત શાસ્ત્રીય લેખકને ક્યાં વાર લાગે તેમ છે.